நமோ அரிஹந்தாணம் நமோ சித்தாணம் நமோ ஆயரியாணம் வஜ்ராயாணம் நமோ லூயே சவசாஹூணம். அரிஹந்த சித்த சூரி உபாத்யாய சாது சர்வ अर्थ के प्रकाशी मांगलिक उपकारी है तिनको स्वरूप जान रागते भई जो भक्ति काय को नमाई स्तुति को चारी है धन्य धन्य तुम ही से काज सब आज भय कर जोरी बार बार वंदना हमारी है कल्याण सुख ऐसो हम चाहत है मंगल कल्याण सुख ऐसो हम चाहत है हो मेरी ऐसी दशा जैसे तुम धारी है हो मेरी ऐसी दशा जैसे तुम धारी है मोक्ष मार्गस्य नेतारम भेतारम कर्म भूभृताम ज्ञातारम विश्व तत्वानाम वंदे तदगुण लब्धये.
મોક્ષ શાસ્ત્ર બિરાજમાન છે, તત્વાર સૂત્ર. રવિવારની પાઠશાળાનો આપણો આ વિષય ચાલી રહ્યો છે, જેમાં પહેલા અધ્યાયની આપણે ચર્ચા કરી રહ્યા છે. ઓલમોસ્ટ આપણો પહેલો અધ્યાય પૂરો થઈ ગયો છે. એક અંતિમ સૂત્ર પહેલા અધ્યાયનું બાકી છે, 33 નંબરનું સૂત્ર. અત્યંત મહત્વપૂર્ણ સૂત્ર છે. નહીં સંબંધી આખી ચર્ચા સૂત્રમાં આચાર્ય દેવે અને ટીકાકારોએ લીધી છે. આપણે એ સૂત્ર આજે પ્રારંભ કરશું, એની ચર્ચા આપણે કરશું. એની પહેલા આપણે જે 30, 31 અને 32 જે વિષય આવ્યો ને, હું ડિટેલમાં તો હવે નહીં જાઉં, કારણ કે આપણે આ સૂત્રો સંબંધી ચર્ચા ઘણી કરી, બે લેક્ચરમાં આપણે કરી. બહુ સરસ જો એક વાત પાછી આપણે આમાંથી વાંચીએ, જેથી આપણને આ બધા સૂત્રોનો સાર સમજાય. આપણને હવે બધાને આખો જે અધ્યાય ચાલ્યો, પહેલો અધ્યાય, એનો ફ્લો બધાને ખ્યાલમાં આવી ગયો હશે. પહેલા અધ્યાયમાં 10 અધ્યાયથી બનેલો આ ગ્રંથ છે. પહેલા અધ્યાયમાં 33 સૂત્ર છે, અને બધા જ જે સૂત્ર આચાર્ય દેવે લખ્યા એમાં મુખ્યતઃ ચર્ચા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રાણી, મોક્ષ માર્ગ કહીને પ્રારંભ કરી છે. મુખ્યતઃ ચર્ચા સમ્યક દર્શનની આવી. થોડા આગળના સૂત્રોમાં 9મા નંબરના સૂત્રથી લઈને પછીના બધા જ સૂત્ર સમ્યક જ્ઞાન સંબંધી આવ્યા. સમ્યક ચારિત્રની થોડીક ચર્ચા કરી, એની પરિભાષા આદિ બતાવીને થોડીક ચર્ચા સમ્યક જ્ઞાનની કરી, પણ હવે એની વિશેષ ચર્ચા આગળ આવશે સમ્યક ચારિત્રની. સમ્યક જ્ઞાનની મુખ્યતઃ ચર્ચા આ અધ્યાયમાં થઈ, અને એમાં વિસ્તારથી ચર્ચા 5 પ્રકારના જે પ્રમાણ જ્ઞાન છે એ પ્રમાણ જ્ઞાનની ચર્ચા થઈ. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ મનપર્ય અને કેવલ જ્ઞાન. બરાબર છે? આપણે જેટલું બને એટલું ડિટેલમાં જઈને એક એક જ્ઞાન, એના ભેદ પ્રભેદ, એનું સ્વરૂપ, એનું પરિણમન, એના પરિણમન વ્યવસ્થામાં શું આવે છે, એ બધી ચર્ચા આપણે યથાશક્તિએ કરી ટીકાના આધારે. એ ચર્ચા કરતા કરતા પછી આચાર્ય દેવ સૂત્ર લખતા ગયા, અને સૂત્ર લખતા લખતા છેલ્લે પછી આચાર્ય દેવે 31 નંબરના સૂત્રમાં, હમણાં સુધીની ચર્ચા ચાલતી હતી સમ્યક જ્ઞાનની, એટલે 31 અને 32 બે સૂત્રમાં, થોડુંક રિવિઝન કરાવું છું તમને ખ્યાલ આવે, બે સૂત્રમાં મિથ્યા જ્ઞાનની ચર્ચા કરી. બરાબર છે? મિથ્યા જ્ઞાનની ચર્ચા કરતા 3 જ્ઞાન લીધા. કયા 3 જ્ઞાન લીધા? કુમતિ, કુશ્રુત અને કુવ. હું વધારે ચર્ચા નથી કરવાની, કારણ કે આપણે વિસ્તારથી આની ચર્ચા કરી હતી. મને ખાલી 32 નંબરનું જે સૂત્ર છે એ સૂત્રનો જે અર્થ છે એ વાંચું છું, એટલે આપણને એનો સાર ખ્યાલમાં આવી જશે. પછી આપણે 33 નંબરનું સૂત્ર પ્રારંભ કરીએ. 33 નંબરનું સૂત્ર જે છે એમાં જેટલી ચર્ચા કરી શકીએ એવી, આપણે જેટલી ચર્ચા કરવી હોય એટલી આપણે કરી શકીએ, એટલો વિસ્તારવાળો વિષય છે. પણ આપણે એટલા વિસ્તારમાં નહીં જઈએ, પણ તો પણ જે મહત્વપૂર્ણ જે વિષય છે એને આપણે લેશું, બરાબર? એટલે બે લેક્ચરમાં મને લાગે છે આપણો આ પહેલો અધ્યાય પૂરો થઈ જશે. પરિશિષ્ટની આપણે પછી ચર્ચા કરવી ન કરવી એ થોડીક અમે ચર્ચા કરીને પછી તમારી સામે વાતને મૂકશું. પરિશિષ્ટ ઘણું મોટું છે. પહેલા અધ્યાયનો કોઈ એક ગ્રંથ ખોલે છે ઘરે જઈને? ઓનેસ્ટલી કેજો મને, આખું અઠવાડિયું વયું જાય છે. ખાલી એકવાર જોજો, હવે પૂરો થયો ને પહેલો અધ્યાય, તો એની પરિશિષ્ટ એનું પરિશિષ્ટ જોયો. એ સો થી દોઢસો પાના ની વચ્ચે આખું પરિશિષ્ટ લખ્યું છે. એટલો બધો વિસ્તાર રામજી દાદાએ પરિશિષ્ટમાં કર્યો છે. અને ખરેખર એ પરિશિષ્ટ આદ્યોપાન વાંચવા યોગ્ય છે, કારણ કે બહુ જ સરસ ખુલાસા અને વિષય પરિશિષ્ટમાં પણ લીધા છે. ચલો, વધારે ભૂમિકા ના બાંધતા મને ખાલી આ એક લાઈન વાંચવી છે 32 નંબરના સૂત્રની. મિથ્યા જ્ઞાન કોને કહેવાય? અનાદિકાળથી આપણે મિથ્યા જ્ઞાન રૂપે પરણમીએ છીએ. જ્ઞાન મિથ્યા જ્ઞાન રૂપે પરણમે છે, એટલે માટે અનાદિકાળથી આપણે દુઃખી થઈ રહ્યા છે. સંસારમાં પરિભ્રમણનું એકમાત્ર કારણ મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર છે. બીજું કોઈ કારણ છે જ નહીં. અને ગુરુદેવશ્રી આપણને 45 વર્ષ આ મિથ્યા બુદ્ધિઓનો અભાવ કેવી રીતના થાય એની માટેનો જોરદાર ઉપદેશ આપ્યો છે. જે શું કે છે, પોતાની, બહુ સરસ વાત આવી હતી, બધાને યાદ આવશે હમણાં શબ્દ બોલીશ એટલે, પોતાની ઈચ્છા દ્વારા. શું કરે છે મિથ્યા જ્ઞાની? પોતાની કલ્પના, પોતાની ઈચ્છા, પોતાની ઈચ્છા દ્વારા જેમ તેમ. શું કીધું? કેટલા શબ્દો કેવા છે? જેમ તેમ. જેવી વ્યવસ્થા છે એમ નહીં, સમજાય છે? જેવું વસ્તુનું બંધારણ છે, જે વ્યવસ્થા સ્વતંત્રતા 6 દ્રવ્યની ભિન્નતા છે એમ નહીં, પણ જેમ તેમ પોતાની ઈચ્છા અનુસાર ગ્રહણ કરવાને કારણે વિદ્યમાન અને અવિદ્યમાન પદાર્થોનું ભેદરૂપ જ્ઞાન અર્થાત વિવેક, ભેદ જ્ઞાન. જે ભેદ જ્ઞાની છે ને વિવેકી જીવ છે, અને જે ભેદ જ્ઞાનના અભાવથી, ભેદ જ્ઞાનથી રહિત છે, ભેદ જ્ઞાનનો જેને અભાવ છે જેના જીવનમાં, એ જીવ અવિવેકી છે. આપણે વિવેકી છે કે અવિવેકી? આપણે ઘણા વિવેકી છે ને અમીબેન? વિવેકી છે કે નહીં? બોલવા ચાલવામાં વિનય વિવેક છે કે નહીં આપણા જીવનમાં રૂપાબેન? અરે બોલો, વિવેકી છે કે નહીં? કયા ના પાડે છે? અહીંયા કે છે કે ભેદ જ્ઞાનનો અભાવ છે. તારી ઈચ્છા અનુસાર તું પ્રવર્તે છે, જેમ તેમ પ્રવર્તે છે. પોઈન્ટ સમજાય છે? અને એમાં શું કીધું? વિદ્યમાન અવિદ્યમાન પદાર્થોનું જે ભેદરૂપ જ્ઞાન ન હોવાના કારણે. હવે આગળનો શબ્દ વાંચ્યું તમને વંચાય છે? એનું સ્ક્રીનમાં આવે છે? શું આવે છે વાંચો? પાગલ પુરુષોના જ્ઞાનની માફક મિથ્યા દ્રષ્ટિનું જ્ઞાન વિપરીત અર્થાત મિથ્યા જ્ઞાન જ હોય છે. કેવો પુરુષ કીધો? આપણે પાગલ છીએ કે ડાયા છે? ઘણા ડાયા છે ને? તો અહીંયા કે છે પાગલ છે, તારી ઈચ્છા અનુસાર પ્રવર્તે છે, પર દ્રવ્યનું પરણમન તારી ઈચ્છા અનુસાર ચાહે છે. આ સૌથી મોટો મિથ્યા અભિપ્રાય તારા અંદરમાં તું પોષી રહ્યો છે, અને એનું ફળ ખબર નહીં શું આવશે. તો સમજાયું મિથ્યા જ્ઞાનનું સ્વરૂપ? નિયતિબેન શું આવ્યું મિથ્યા જ્ઞાનમાં? કેટલા પોઈન્ટ આવ્યા? પોતાની ઈચ્છા અનુસાર. સેકન્ડ પોઈન્ટ આવ્યો જેમ તેમ. યાદ રહેશે થોડું? બધા છો મારી સાથે? હા. પોતાની ઈચ્છા અનુસાર. પછી બીજો પોઈન્ટ આવ્યો જેમ તેમ. પછી શું આવે છે? શું કરે છે? વિદ્યમાન અવિદ્યમાન પદાર્થો વચ્ચે ભેદ જ્ઞાન નથી કરતો, વિવેક ખોઈ બેઠો છે. વિદ્યમાન અવિદ્યમાનમાં શું લીધું તું? સતસત. યાદ આવે તો સતસત વિદ્યમાન પદાર્થ, અવિદ્યમાન આ બધાની આપણે વ્યાખ્યા કરી દીધી. વિદ્યમાન એટલે, વિદ્યમાન એટલે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા, જે ત્રિકાળ ટકવા વાળો જે જ્ઞાયક ભાવ છે, મારી માટે તો આખા વિશ્વમાં ખરેખર એ જ વિદ્યમાન છે. અને એની સામે ક્ષણિક દશા લીધી, યાદ આવે છે? અવિદ્યમાનમાં, અવિદ્યમાનમાં એની અપેક્ષા એ વિદ્યમાન છે. આશ્રવ તત્વ એની અપેક્ષા એ વિદ્યમાન છે, એનામાં એનો સદભાવ છે, એ સતરૂપ તત્વ છે, એની ક્ષણિક સત્તા છે, એક સમયનું સત છે, પણ મારામાં અવિદ્યમાન. મારામાં કેવા છે ભાવો? અવિદ્યમાન. એ તત્વ કેવા છે? અવિદ્યમાન. પરદ્રવ્ય મારામાં કેવા છે? થોડા વિદ્યમાન ને થોડા. મારા હોય તો મારામાં વિદ્યમાન હોય ને, આપણા હોય તો વિદ્યમાન, આપણા દીકરા દીકરી તો આપણામાં વિદ્યમાન હોય ને. આપણું ઘર આપણા નામે લખેલું હોય, અગ્રીમેન્ટ થયેલું હોય, એ બધું તો આપણામાં વિદ્યમાન ને. એ તો બધું આપણું ને, એ તો આપણી સત્તામાં ને, એના ઉપર તો આપણો અધિકાર ને. એનો તો આપણે કરતા કે નહીં, એનો ભોગતા કે નહીં, એનો સ્વામિત્વ કે નહીં? તો કે ના, તું એ તારી સત્તામાં છે, એ અવિદ્યમાન. એ ઘર ઘરમાં વિદ્યમાન છે. ઘર કુટુંબ પરિવાર લાડી બાડી ગાડી બધું પોતામાં વિદ્યમાન છે અને આખું વિશ્વ પોતામાં વિદ્યમાન છે, પરંતુ મારામાં એ કોઈ પદાર્થ વિદ્યમાન નથી. ક્ષણિકતા મારામાં વિદ્યમાન નથી. એક સમયની કેવળ એ અપેક્ષાએ, એક સમયની કેવળ જ્ઞાનની પર્યાય પણ વિદ્યમાન કે અવિદ્યમાન? વિદ્યમાન કે અવિદ્યમાન? અવિદ્યમાન. કોની અપેક્ષાએ? સત સ્વરૂપની અપેક્ષાએ, ત્રિકાળ સ્વરૂપની અપેક્ષાએ એ અવિદ્યમાન છે. એ રીતે આખી વાત અહીંયા આ કેટલું સરસ છે. આના ઉપર ચિંતન કરીએ તો ખરેખર જે મોહના મૂળિયા છે ને, મૂળિયા, એ મોહના મૂળિયા હલવા માટે ખ્યાલ આવે છે. મોહના મૂળિયા આવે, બોલજો સર્વજ્ઞ માંથી કઈ હોય તો કેજો હને, હે. મોહના મૂળિયા હલવા માંડે. આપણા વિદ્વાન વિદુષી છે, અમદાવાદથી આવ્યા છે, ચૈતન્યધામ અમારી મહિલા શિબિરમાં અમે બધા સાથે હોઈએ છીએ. ચલો, બહુ અભ્યાસી છે, બહુ સરસ જીવન પ્રણતિ છે, સરસ. ચલો, તો શું વાત આવી? વિદ્યમાન અવિદ્યમાન સમજાયું? તો કેટલી સરસ વાત આવી. તો આ જીવને, અજ્ઞાની જીવને કેવા કીધા? પાગલ કીધા. કેવા કીધા? મૂર્ખ કીધા. મૂળ કીધા. તારું જ્ઞાન કેવું છે? તું 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 સ્વભાવથી જોયે તો તારું સ્વરૂપ કેવું છે, અને એ સ્વરૂપ તો તું સ્વીકાર નથી કરતો, એ સ્વરૂપની તું પ્રતીતિ નથી કરતો, એ સ્વરૂપનું તું વેદન નથી કરતો, એ સ્વરૂપનો તું અનુભવ નથી કરતો, એ સ્વરૂપનો નિર્ણય નથી કરતો, એ સ્વરૂપનું લક્ષ્ય નથી કરતો, એ સ્વરૂપનો સ્વીકાર નથી કરતો. એટલે માટે શું થાય છે? એ સંસાર પરિભ્રમણ ઉભો થાય છે. બસ એક જ આ કારણ છે. કોઈ પર પદાર્થ સંસારનું કારણ નથી. પોઈન્ટ સમજાય છે? બહુ સરસ. અમારે હમણાં જાત્રામાં ચર્ચા થઈ, 12 ભાવનાની ચર્ચા કરી હતી. એક બહુ સરસ વાત આવી, ધ્રુધામ સે જો વિમુખ વહ પર્યાય હી સંસાર હે. કોને કીધી? સંસાર. ધ્રુધામ સે જો વિમુખ વહ, બહુ બહુ ગજબ. ધ્રુધામ, ધ્રુધામ સમજાય? ધ્રુધામ વિદ્યમાન. અહીંયા આની ભાષામાં બોલો તો, અરે બોલો, વિદ્યમાન બોલશો તો પણ તમને અંદરથી જોર આવશે, કોન્ફિડન્સ આવશે. આપણે એમ ઠીક છે, વિદ્યમાન હવે જે વિદ્યમાન હોય, વિદ્યમાન હોય જે અવિદ્યમાન હોય, આપણે શું કરવું છે, શું કરવું છે? ચાર ગતિમાં શું કરશો બોલો? નરક નિગોદ આદિ ગતિમાં પહોંચી જશો, શું થશે બોલો? કોણ આવશે ત્યાં સંભળાવા કે અરે તું વિદ્યમાન પદાર્થ છે, તું ધ્રુવ ધામ છે, તારો તારો ધામ ધ્રુવ છે, તું શાશ્વત છે, તું ત્રિકાળ છે, તું શુદ્ધ છે. હવે માંગી તુંગી જાય ને, માંગી તુંગી, બહુ ગજબ. ઓહો, 99 કરોડ રામચંદ્રજી આદિ, 99 કરોડ મુનિરાજોની નિર્વાણ. આમ કણ કણ આપણે એમ કે ને, આમ એક આમ કેવા મુનિરાજ, આમ કેવળ જ્ઞાન રહીને કેટલા, 99 કરોડમાં કેટલા આપણે ઓળખીએ? 99 કરોડમાંથી કેટલા ના આપણે ઓળખીએ? કેટલાના નામ આવ્યા આગમમાં, પ્રથમાન યોગમાં કેટલાના આવ્યા? આપણે 2-4 ના નામ કહ્યું, બાલી, સુગ્રીવ, જે પણ ગયા ને, રામચંદ્રજી, સમજાય છે? 99 કરોડમાં કેટલા ગયા? હા હા, બધા જે આમ 10 ખબર છે, 15 ખબર છે એનાથી વધારે. હું એ વિચાર કરતી હતી પાર કરતા, ઓહો, કેવી મૌન સાધના કરીને જગતની ખ્યાતિ, લાભ, પૂજા બધાથી દૂર, કોઈ ઓળખે ન ઓળખે, અમે મોક્ષે ગયા, જઈ રહ્યા છે, સાધના કરી રહ્યા છે, બોલો, જંગલમાં અમે વિચરી રહ્યા છે, 6-7 ગુણસ્થાનમાં જીવી રહ્યા છે, અતિન્દ્રિય આનંદના ઘૂંટડા પી રહ્યા છે, આ શપક્ષિણી માંડી રહ્યા છે, આખા જગતથી કેવા ઉદાસ. ખ્યાલ આવે છે? સમજાય છે? 99 કરોડ કોને કહેવાય બોલો? એક સાથે ગયા? એક સાથે નથી ગયા, આખા ચોથા આરામાં ગયા હોય. 99 કરોડ, અને આ તો સંખ્યા આવી, એનાથી વધારે ગયા હોય તો આપણને શું ખબર છે બોલો? ઓ ગજબ છે. તો જો થઈ ગયા, બટ એટલે આપણે સાર લીધો મિથ્યા જ્ઞાનનો, કે મિથ્યા જ્ઞાન કોને કહેવાય છે. ચલો, હવે આપણે 33 નંબરનું સૂત્ર ચાલુ કરીએ. થઈ ગયા બધા સેટલ? હવે જો, 33 નંબરના સૂત્રમાં ઘણી બધી વાત છે, ઘણો બધો વિષય છે. હવે એને આપણે થોડુંક વ્યવસ્થિત સમજશું. હમણાં સુધી આપણે ચર્ચા કરી પ્રમાણ જ્ઞાનની, ચર્ચા કરી ને આપણે પ્રમાણ જ્ઞાન. આચાર્ય દેવને એમ થયું કે આ અધિકાર, આ અધ્યાય પૂરો કરતા એક સૂત્ર નય સંબંધીનું નાખવું જોઈએ, લખવું જોઈએ. એટલે એક સૂત્ર નય સંબંધીનું લખ્યું, આ છેલ્લું સૂત્ર રહ્યું, બરાબર છે? અને આગળ આવે પણ છે બધી વાત, ટીકામાં તમે વાંચજો. તો હવે નય સંબંધીના સૂત્રની આપણે થોડીક ચર્ચા ચાલુ કરીએ. સૌથી પહેલા તો અહીંયા બહુ જ સરળ નયની પરિભાષા આપી છે. જો, હા, બહુ સરસ. જો, નયની પરિભાષા. હવે આપણે સિસ્ટમેટિક પોઈન્ટ વાઇઝ આ સૂત્રની ચર્ચા કરશું. આ સૂત્રમાં મુખ્યતઃ આપણે 2-3 પોઈન્ટની ચર્ચા કરવાની છે. એક તો પહેલા તમને કહી દઉં કયા કયા પોઈન્ટની ચર્ચા કરવાની છે, તમને સૂત્રનો એક બેઝ ખ્યાલમાં આવે, એક ભૂમિકા બંધાય જાય. સૌથી પહેલા થોડી ચર્ચા, સામાન્ય ચર્ચા આપણે નહીં ની કરશું કે નહીં જ્ઞાન કોને કહેવાય, નહીં કોને કહેવાય, બરાબર છે? પછી થોડીક ચર્ચા નહીં જ્ઞાનની ઉપયોગિતાની કરશું. પહેલા તો નહીં કોને કહેવાય, પછી સેકન્ડ નહીં જ્ઞાનની ઉપયોગિતા, સમજાય છે? એનો ઇમ્પોર્ટન્સ કે નહીં જ્ઞાનની શું આવશ્યકતા છે, સમજાય છે? તો બે પોઈન્ટ થયા. પહેલો પોઈન્ટ શું થયો? નહીં કોને કહેવાય, નહીંનું સામાન્ય સ્વરૂપ. બીજો પોઈન્ટ શું થયો? નહીં જ્ઞાનની ઉપયોગિતા. ત્રીજો પોઈન્ટ આપણે લેવાનો છે, ત્રણ જ પોઈન્ટ છે, ત્રણમાં જ આપણે પૂરું કરી નાખશું. ત્રીજો પોઈન્ટ આપણે લેવાનો છે નહીંના ભેદ પ્રભેદ, બરાબર છે? ઇઝી કરી નાખી આપણે, એકદમ સરળ. નહીંના ભેદ પ્રભેદ. હવે નહીંના કેટલા ભેદ પ્રભેદ છે એની ચર્ચા આપણે જયારે કરશું ત્યારે આપણે એમાંથી નહીંના એક સાત નહીંનો જે સમૂહ છે એની ચર્ચા આપણે આ સૂત્રમાં કરવાની છે, બરાબર? એની પહેલા આપણે ત્રણ નહીંની ચર્ચા કરશું. નહીં બે, નહીંના પ્રકાર ત્રણ પણ છે, નહીં સાત પ્રકારના છે, બરાબર ને? પછી નહીં 47 પ્રકારના નહીં છે, નહીં સંખ્યાત છે, નહીં અસંખ્યાત છે, નહીંના અનંત પ્રકાર છે. આવી શકે નહીંના અનંત પ્રકાર? ભાઈ અમને સાત તો જાણવા દો, તમે અનંતની ક્યાં માંડો છો? નહીંના અનંત પ્રકાર છે. કેમ? કારણ કે આત્મામાં અનંત ધર્મ છે, અનંત ગુણ છે, અને એક એક ધર્મ ને એક એક ગુણ ને જાણવા વાળો એક એક નહીં છે, બરાબર છે? તો એ રીતે નહીંના ભેદ પ્રભેદની ચર્ચામાં આપણે ત્રણ અને સાત નહીંની ચર્ચા કરવાની છે. ત્રણ નહીંની ચર્ચા કરશું અને ત્રણ માંથી જ આપણે સાત નહીંની ચર્ચા કરશું, બરાબર? કારણ કે જે સાત નહીં છે આ ત્રણ માં સામેલ છે. ત્રણ અલગ છે, સાત અલગ છે, પણ આપણે એને કનેક્ટ કરશું. આજે આપણે ખાલી ત્રણ નહીંની ચર્ચા કરશું, બરાબર છે? સાત નહીંની ચર્ચા, નૈગમ આદિની ચર્ચા આપણે સમય રહેશે તો થોડી કરશું, નહીં તો આપણે નેક્સ્ટ ટાઈમ કરશું, બરાબર? તો હવે આપણે સૌથી પહેલા તો નહીં કોને કહેવાય એની એક કે બે પરિભાષા બહુ સરસ આવી છે. જો સૌથી પહેલા શું કહે છે જો અહીંયા ટીકાથી વાંચીશું. વસ્તુના બધાને ખબર છે, ચલો નહીં કોને કહેવાય તો ખબર છે ને. એક સામાન્ય પરિભાષા પર જઈએ ની પહેલા, એ તો બધું બરાબર છે, પણ નહીં કહેતા તમારા જ્ઞાનમાં શું પિક્ચર આવે? નહીં એટલે શું? એકદમ સિમ્પલ, એકદમ સિમ્પલ. જે પહેલી વાર સાંભળતો હશે એને પણ ખ્યાલ આવશે, નવો વિષય છે, પહેલી વાર સાંભળતા હશે એને પણ ખ્યાલ આવશે કે નહીં કોને કહેવાય. જો કે બધાને પરિચય છે નહીં શબ્દથી, પ્રમાણ, નહીં નિક્ષેપ આ બધાથી પરિચિત છો. નહીં એટલે એકદમ સિમ્પલ, વસ્તુને જાણવાનો દ્રષ્ટિકોણ. એકદમ સિમ્પલ રાખો, એકદમ સિમ્પલ. પછી ફરી વાર સમજો છો. નહીં એટલે શું નિયતિબેન? વસ્તુને જોવાનો, જાણવાનો. પોઈન્ટ સમજાય છે ને? હજી એક વાર મને એડ કરવા દો. અને કહેવાનો, સમજાય છે? વચનાત્મક. નહીં મુખ્યત્વે બે પ્રકારના, જ્ઞાનાત્મક અને વચનાત્મક. બહુ સિમ્પલ. તો વસ્તુને જોવાનો, જાણવાનો એક દ્રષ્ટિકોણ. એકદમ ઈઝી કરીએ તો એંગલ, જોવાની દ્રષ્ટિ. એ જોવાની દ્રષ્ટિ એનું નામ શું છે? નહીં, વસ્તુને જોવાની દ્રષ્ટિ, વસ્તુના ધર્મોને જોવાની દ્રષ્ટિ. પોઈન્ટ સમજાય છે? એને કહેવાય નહીં. હવે બીજો પોઈન્ટ, આ એક પોઈન્ટ થયો, પકડાય છે બધાને? અરે બોલો. ચલો બીજો પોઈન્ટ, બીજો પોઈન્ટ. નહીં એટલે, અરે હું ભૂલી ગઈ, વસ્તુને જોવાનો, આ જાણવાનો. હા હા, હવે બીજો પોઈન્ટ. હવે આ જે જોવાની વાત કરી, જાણવાની વાત કરી, દ્રષ્ટિકોણની વાત કરી, તો આ બધા કયા ગુણમાં લાગુ પડશે? જોવું, જાણવું, નિર્ણય કરવો, સમજાય છે? જ્ઞાન ગુણ. તો નહીં ક્યાં લાગુ પડશે? નહીં કોના ભેદ છે આ બધા? નહીં તો કે જ્ઞાન. હવે એક સમજો, જ્ઞાન ગુણની પર્યાય છે. કોઈ તમને એમ પૂછે કે નહીં દ્રવ્ય છે, નહીં ગુણ છે કે નહીં પર્યાય છે? બોલો ડોક્ટર સાહેબ, ક્યાં કહોગે આપ? નહીં ક્યાં હૈ? દ્રવ્ય હૈ, ગુણ હૈ કે પર્યાય હૈ? હા, તો નહીં છે પર્યાય. નહીં નામનો કોઈ દ્રવ્ય નથી. જો એકવાર સમજી લેજો આ વિષય, પાછો વારંવાર નહીં આવે. બહુ બહુ ઇમ્પોર્ટન્ટ છે આ. નહીં જ્ઞાન નહીં કરો, નયોનું જ્ઞાન નહીં કરો, નયોનું સ્વરૂપ નહીં સમજો, તો સમય સારજી આદિ ગ્રંથની અપેક્ષાઓ નહીં સમજાય. પોઈન્ટ સમજાય છે? જે અપેક્ષાઓમાં જીવ ગોતા ખાઈ જાય છે ને, આ ઘડીકમાં આમકો છો, ઘડીકમાં આમકો છો, ઘડીકમાં આમકો છો, ઘડીકમાં આમકો છો. ઘડીકમાં કોઈ આત્મા રાગનો કરતા છે, અને ઘડીકમાં એમ કહી દે કોઈ વિદ્વાન કે ક્યારેક ગુરુદેવજી પણ એ દ્રષ્ટિના જોરની મસ્તીમાં ચડી જાય ને, તો ગુરુદેવજી જેવા ગુરુદેવશ્રી પણ, સમજાય છે? જ્ઞાની ધર્માત્મા. ખરેખર તો જ્ઞાની નહીં, જ્ઞાની ને લાગુ પડે. એટલે એમનું પણ જે જો દ્રષ્ટિનું અંદર થી આવે તો ગુરુદેવજી પણ કહી દે પ્રવચનમાં, જાઓ રાગ ને અલોક આકાશમાં મૂકી આવો. શું કહી દે રેખા આવી? રાગ ને ક્યાં મૂકી આવો? રાગ ક્યાં છે? રાગ ક્યાં છે તો કે અલોક આકાશ નો છે. જાઓ અલોક આકાશમાં રાગ છે. પણ તમને સમજાય છે અપેક્ષા? તો કે ભાઈ મારામાં નથી ને, અમે અમારા મૂળ સ્વભાવની વાત ચાલે છે, મૂળ તત્વની વાત ચાલે છે. દ્રષ્ટિનો વિષય જે ભગવાન આત્મા કારણ પરમાત્મા પારણામિક ભાવ આશ્રય કરવા યોગ્ય પરમ ઉપાદેય તત્વ જીવ તત્વ નવ તત્વમાં છુપાયેલી છે, આત્મા જ્યોતિ છે, એમાં રાગ વિદ્યમાન નથી. એટલે રાગ ક્યાં છે? તો કે ભાઈ મારામાં નથી, હવે જ્યાં હોય ત્યાં હોય. પોઈન્ટ સમજાય છે? તો ક્યાં છે? તો કે અલોક આકાશમાં છે. મારા 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 લોકમાં નથી એટલે ક્યાં? મારા લોકમાં નથી એટલે ક્યાં છે? અલોકમાં છે. અપેક્ષા સમજવી પડશે. હવે કોઈ પહેલી વાર આવે અને પછી આ બધું સાંભળે તો બિચારો કન્ફ્યુઝ થઈ જાય. એટલે માટે નહીં નું જ્ઞાન કરવું, નહીં જ્ઞાન કેટલું આવશ્યક છે એ આપણને અહીંયા સમજાવે છે. બરાબર? કે પહેલો પોઈન્ટ શું થયો? જલ્દી પરિભાષા ચાલુ કરીએ એની પહેલા શું થયા પોઈન્ટ? નિયતી બેન જલ્દી જો, મને જોયે છે, બધા ઇન્વોલ્વ થજો પ્લીઝ. બોલો ન બોલો પણ કનેક્ટેડ રહેજો મારી સાથે. પહેલો પોઈન્ટ આવ્યો નહીં એટલે વસ્તુને જાણવાનો એક દ્રષ્ટિકોણ, બરાબર, જોવાનો જાણવાનો કહેવા. પછી શું આવી વાત? બીજી વાત આવી નહીં વિકલ્પાત્ નહીં વચનાત્મક અને જ્ઞાનાત્મક છે. કેવા છે? નહીં વચનાત્મક એટલે કહેવામાં પણ આવે છે અને જાણવામાં પણ આવે છે. હવે બધી વાત હમણાં આપણે લેશું એટલે તમને ક્લિયર થશે. ત્રીજી વાત શું આવી? હા વેરી ગુડ. નહીં શું છે? નહીં શું છે એટલે કે દ્રવ્ય નથી, નહીં નામનો ગુણ નથી, પણ નહીં નામની શું છે? પર્યાય છે. કયા ગુણની પર્યાય છે? એ થોડું થિયરી છે પણ બહુ પ્રયોજનભૂત વિષય છે. થિયરી છે, ઘણું બધું થિયરી આવશે, આમાં પ્રયોજનભૂત વિષય છે. તો નહીં શ્રદ્ધા ગુણની પર્યાય છે, ચારિત્ર ગુણની પર્યાય. કયા ગુણની પર્યાય છે? બહુ જ્ઞાન ગુણ આપણો એટલો ગજબનો છે, અસાધારણ ગુણ કીધો ને. જ્ઞાન માત્ર આત્મા, જ્ઞાન માત્ર આત્મા, જ્ઞાન માત્ર આત્મા. આખા સમય સારજીમાં તો જ્ઞાનના ગીત ગાયા. જ્ઞાન આત્મા અભેદ જ છે, બરાબર છે? તો જ્ઞાનની પર્યાય છે. કારણ કે નિર્ણય કોણ કરે છે? અરે ભૂલો, અનુભવ કોણ કરે છે? વેદન કોણ કરે છે? જ્ઞાન, જ્ઞાન, જ્ઞાન. હા જ્ઞાન પર્યાય, પણ જ્ઞાન હમણાં જ્ઞાન બોલો, જ્ઞાનની પર્યાય, જ્ઞાન. ઓહો, મુખ્ય ગુણની કળા કયા ગુણની પર્યાયમાં છે? જ્ઞાન. સમજાય છે? એ ઉપાધેયનો નિર્ણય કોણ કરે છે? સ્વપર પ્રકાશી સ્વભાવિક કોણ છે? જ્ઞાન છે. બીજા બધા ગુણોને જાણવા વાળો કોણ છે? જ્ઞાન છે. અને રાગાદી ભાવોને પણ જાણવા વાળો કોણ છે? અને સંયોગોને પણ જાણવા વાળો કોણ છે? તો તું કોણ છે? તો કર ને નિર્ણય. જ્ઞાયક એટલે જ્ઞાન. સમજાય છે? એ બધા સંયોગ તારા જ્ઞાન દર્પણ ઉપર જલકે માત્ર છે. તારા જ્ઞાનના શું છે? ઘેર છે. એમાં તું એકત્વ કરે છે, મમત્વ કરે છે, મારાપણું કરે છે, એટલે અજ્ઞાનનો જન્મ થાય છે. મોહ, રાગ, દ્વેષ, કશાય આદિ ભાવોનો જન્મ. જે જીવ માત્ર જ્ઞાતા, માત્ર જ્ઞાતા, માત્ર જ્ઞાતા, માત્ર જ્ઞાત. હવે ગઈકાલે માંગી તુમીનો પહું એ જ વિચારતી હતી કે આ ગેઓનું જ્ઞાન માત્ર જ્ઞાન કરે છે. જ્ઞાન શું કરે છે? ગેઓનું ગેઓમાં વયો જાય છે. જ્ઞાન માંગી તુંગી પર્વતમાં વયું ગયું? માંગી તુંગી પર્વત જ્ઞાનમાં આવી ગયું? બોલો. તો ગઈકાલે પર્વત જ્ઞાન નો વિષય હતો. સમજાય છે? ગઈકાલે ભાવ અલગ હતા, એ ભાવ જ્ઞાન નો વિષય હતો. મુનિરાજોની ભક્તિ ચાલતી હતી, સિદ્ધોની ભક્તિ ચાલતી હતી, અંદરમાં એક જ્ઞાયકની મહિમા આવતી હતી, તો એ ભાવ અલગ હતા. હવે ભાવ આજે છે? નથી. એક ધ્યેય આજે છે? નથી. પણ જ્ઞાન પકડો ને જલ્દી. જ્ઞાન વિદ્યમાન છે, જ્ઞાન સ્વરૂપી હું છું, જ્ઞાન રૂપે પણ હું છું. જ્ઞાન જ મારું કાર્ય છે, જ્ઞાન જ મારું કર્મ છે, અને હું જ્ઞાન નો કરતા છું. તો ગેઓ સાથે ખરેખર આપણો શું સંબંધ છે? કોઈ સંબંધ નથી. નાસ્તી સર્વોપી સંબંધ. પોઈન્ટ સમજાય છે? આવી રીતના જ્ઞાની કેવા હોય છે? જ્ઞાની પોતાની મસ્તીમાં જે ગે જણાય, જે ગે જલકે. અને એટલી ગજબની વ્યવસ્થા છે, આપણે આ બધું લઈ લીધું છે કે કયા જ્ઞાનની પર્યાયમાં. વેરી ગુડ, બોલો કયા જ્ઞાનની પર્યાયમાં. કયું ગે જલકશે પણ નક્કી છે કે નહીં, બોલો. તું શું કરવા વાળો છે? શું કરે છે? સહજતાનું નામ ધર્મ છે. સહજ રહો, સહજ જેમ બને, જેટલું બને એટલી સહજ પ્રણતિ, સહજ પ્રણતિ. જે જલકે જ્ઞાનનું ગે છે, જે ઔદય ભાવ આવ્યા એ જ્ઞાનનું ગે છે, જે ઉદય આવે છે જ્ઞાનનું ગે. ચલો હું તો કયા વિષય પર ચાલી ગઈ? હા પણ આ જ્ઞાનનો જ વાત, જ્ઞાનનો જ વિષય ચાલે છે ને, નહીં નો વિષય ચાલે છે ને. દ્રષ્ટિકોણ નો વિષય ચાલે છે ને, એટલે જ્ઞાની ની દ્રષ્ટિ સમ્યક થઈ ગઈ છે એટલે જ્ઞાની સુખી છે, અને અજ્ઞાની ની દ્રષ્ટિ મિથ્યા છે. અજ્ઞાની ને વસ્તુ પોતાને ને પરને જોતા જ નથી આવડતું, અને આપણે તેમ થાય કે અમે બહુ હોશિયાર, અમને બધું બરાબર જોતા, હે અમે અમને લઈ જજો કઈ લેવા કરવાનું હોય નઈ અમીબેન, હે અમે બધું બરાબર અમને ખબર પડી જાય, શું ખબર પડી જાય, અને અમે આમાં એકદમ એક્સપર્ટ આ બધું લેવામાં. કોઈ દાગીનો લેવામાં એક્સપર્ટ હશે, કોઈ કપડા લેવામાં એક્સપર્ટ હશે, હશે કે નહીં? બધા એક્સપર્ટ બેઠા છે ને, સમ્યક દ્રષ્ટિ જ્ઞાની કે આ અહીંયા બધા એક્સપર્ટ બેઠા છે મિથ્યા જ્ઞાની. અને સમ્યક જ્ઞાની કેવા છે? એક્સપર્ટ છે તેમાં તો કે સ્વને સ્વને પરને પર રૂપે જાણવા. આપણે ખબર નહીં કે એની હોશિયારી ચડી જાય છે, કેનો કરતા ભાવ ચડી જાય છે, કેનું મદ ચડી જાય છે. એ જીવ હવે આ બધા ભાવથી વિરક્ત થા. હમણાં અમે લોકોએ રેખા ભાભી ત્યાં પદ્મનંદી પંચવિંશંતિકા ઉપર પ્રવચન સાંભળ્યા. પદ્મનંદી આચાર્ય દેવ ઉપાસક સંસ્કાર, ઉપાસક સંસ્કાર તમે સાંભળ્યા છો? બહુ સાત પ્રવચન છે, સાત પ્રવચન, પણ ગજબના પ્રવચન. ગુરુદેવશ્રીએ એટલો બધો ભાવ કાઢ્યો છે ગાથાઓમાંથી, ગાથાઓ એટલી અદભુત છે, અને એમાં ગુરુદેવશ્રીના પ્રવચન, એક પ્રવચન સાંભળો તેમ થાય નિહાળ છે. ગુરુદેવશ્રી એમાં બોલે છે કે તારા જ્ઞાનનો તું સદુપયોગ નહીં કરે. ભાઈ સમજાય છે? તારા ઘરમાં અગર જીન વાણીનું વાંચન આધી નથી, તારા ઘરમાં તત્વ ચર્ચા નથી, તારા ઘરમાંથી જીવો દેવ દર્શન કરવા જતા નથી, તારા ઘરમાં ગુરુની મહિમા નથી આવતી, નથી ચાલતી એની ચર્ચા, તો તારું ગ્રસ્તપણું ધિક્કાર છે, ધિક્કાર. અને કેટલું ગુરુદેવશ્રીમાં કહે છે કે પાણી લે, થોડું પાણી લે, અને એમાં કેટલી વાર બોલે છે પાણી લઈને ડૂબી મર, ડૂબવા જેવી વાત છે, આ તો મરવા જેવી વાત છે, આ તો ધિક્કાર છે, તારા ગ્રસ્તપણાને ધિક્કાર છે. અગર તારા જીવનમાં દેવશાસ્ત્ર ગુરુની મહિમા નથી, તારા આત્માની મહિમા નથી. હજી આ પ્રવચન સાંભળીને એમ થાય, કારણ કે ગુરુદેવશ્રીના જે સમયસર આદિના પ્રવચન સાંભળ્યા ને દ્રવ્યાની યોગનું જોર આપવા વાળા, તો એમ થાય ઓહો. અને આ સાંભળો, ચરણાની યોગ, શ્રાવકાચાર, ઉપાસક સંસ્કાર, તને ઉપાસના કરવી છે ને, તને ઉપાસક બનવું છે, સાધક બનવું છે, તો એના સંસ્કાર કેવા હોવા છે? તારી પ્રણતિ કેવી હોવી જોઈએ? તારું અંતરંગ બહિરંગ જીવન કેવું હોવું જોઈએ? તારી બહિરંગ પ્રણતિ કેવી હોવી જોઈએ? તારું આચરણ કેવું હોવું જોઈએ? તારો વ્યવહાર કેવો હોવો જોઈએ? બહુ ગજબ. પછી સમજાય છે કે આ બધું આપણા જ્ઞાનમાં આપણે શીખવાનું છે, સમજવાનું છે. ભેદ જ્ઞાનનો અભ્યાસ જ્ઞાનમાં થાય છે, એટલે નહીં તેમાં લાગુ પડે છે જ્ઞાન. હવે એની પરિભાષા જો, વસ્તુના અનેક ધર્મોમાંથી છે ને પરિભાષા, ટીકાની પહેલી જ લાઈન છે મૂળ ગ્રંથમાં, 33 નંબરનું સૂત્ર છે. વસ્તુના અનેક ધર્મોમાંથી, અહીં કેટલા ધર્મો છે આત્મામાં? આત્મામાં વસ્તુમાં કેટલા ધર્મો છે? અનેક છે, અનેક એટલે અનંત, અનેકાંત, અનેક પ્લસ અંત, અનેક એટલે એકથી વધારે, હે ને? તો અનંત ધર્મોમાંથી, અનેક ધર્મોમાંથી એકની મુખ્યતા કરી. શું ગજબ પરિભાષા છે જો, કોની મુખ્યતા કરી? એકની મુખ્યતા કરી, અન્ય ધર્મોનો વિરોધ કર્યા વગર, નિષેધ કર્યા વગર, કોઈ સમજાય છે? અભાવ કર્યા વગર, સમજાય છે? આવ્યો ને શબ્દ, શું આવ્યો? વિરોધ કર્યા વગર તેમને ગૌણ કરી સાધ્યને જાણવો તે નહીં છે. વાહ, કોને જાણવો? કોને જાણવો? કેટલી સરસ પરિભાષા, સાધ્યને જાણવો. કોને ગૌણ કરી? તો કે અનેક બીજા ધર્મોને, ક્ષણિક ધર્મોને, અનિત્યતાને, અશુદ્ધતાને, સંયોગાદીને, એ સદભૂત અસદભૂત, ઉપચારિત અનુપચારિત, વ્યવહાર રહીના વિષયોને, એ બધાને ગૌણ કરી. તમે આવ્યું ને મુખ્ય ગૌણની કળા, મુખ્ય ગૌણની યોગ્યતા, મુખ્ય ગૌણનો ધર્મ, મુખ્ય ગૌણનો સ્વભાવ કયા ગુણમાં છે? જ્ઞાનમાં. તો હવે સમજાય છે કે જ્ઞાન ગુણ અને જ્ઞાનનું પરિણમન એટલે ઉપયોગાત્મક પરિણમન, ચાહે તો બધાને ગૌણ કરીને, ચાહે તો બધાને ગૌણ કરીને જેની મુખ્યતા સતત રહે છે આપણા જ્ઞાનમાં. ઈમાનદારીથી કેજો, આપણા જ્ઞાનમાં આખો દિવસ કોની મુખ્યતા રહે છે? કેમ નિયતિબેન હસો છો? નથી કેવું, હું પૂછીશ નહીં, તમે તમારી જાતને કેજો કોની મુખ્યતા રહે છે, બોલો. આપણા ધ્યાનમાં આખો દિવસ જીવોની, સંયોગોની, ઉદયની, ઘર કુટુંબ પરિવારની, પરિવારજનની, અને એ જ જે સંયોગી અને સંયોગ અને સંયોગી ભાવ, ઉદય અને ઉદય ભાવ, એની જ મુખ્યતા રહેશે ને. બોલો હવે શું કે છે એને, તું શું કર, અભાવ કર, હટાવી દે, બોલો કાઢી નાખ, તું હટી જા, એને હટાવી દે. શું કરવાનું કીધું જલ્દી, શું કરવાનું કીધું, શું કર, સેમાં સેમાં વસ્તુમાં, વસ્તુમાં સેમા ગોણ, જલ્દી સેમા પાકું કરીને જજો, જેટલું શીખે તેટલું પાકું કરજો, અને જીવનમાં જો ખાલી પાકું કરીને લખી લે, વાંચી લો, સાંભળી લો, સંભળાવી લો, એનાથી કામ નહીં ચાલે. અંદર ઉતરવું જોઈએ, એમ સહજ 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 પ્રણતિ આપણી થવી જોઈએ. સમજાય છે? શું કીધું? પ્રણમન માટે મળીએ છે. કેવી રીતના અંદરમાં પ્રણમન થાય, કેવી રીતના બધું ગૌણ થાય, કેવી રીતના અંદરમાં સ્વભાવ મુખ્ય થાય? અરે મુખ્ય ક્યારે થશે? એ જયારે તને તારા અંદરમાં બિરાજમાન વિદ્યમાન સત સ્વભાવની આખા વિશ્વ કરતા અનંત ગુણી મહિમા આવશે ત્યારે. આજે મહિમા કોની પડી છે બોલો? મહિમા, મહિમા, ચર્ચા નહીં. ચર્ચા તો આત્માની કરી રહી છે, પણ મહિમા કોની પડી છે? સમજાય છે? વિકલ્પ આત્મામાં કરી લઈ, આત્માના કરી લઈએ છીએ, પણ શ્રદ્ધા કોની પડી લે? પોઈન્ટ સમજાય છે? શ્રદ્ધામાં શું પડ્યું છે, મહિમામાં કોણ પડ્યું છે? તો કે છે કે જ્યાં સુધી તારો આત્મા તારા મહિમાનો વિષય, શ્રદ્ધાનો વિષય, રૂચિનો વિષય એવો ઉર્ધ્વ નહીં થાય, ત્યાં સુધી વિશ્વ ગૌણ નહીં થાય અને આત્મા મુખ્ય નહીં થાય. મુખ્ય થતા બધું ગૌણ કરવું પડશે, કરવું પડશે કે થઈ જશે. તમે બેંકમાં જાઓ અને તમારું 100 નંબરનું લોકર હોય, એકવાર આવું કીધું તો ઘણા એકે મને આવીને કીધું મારું 100 નંબરનું લોકર છે. ઉદાહરણ છે ભાઈ, મને શું ખબર તમારા લોકરનો નંબર? પોઈન્ટ સમજાય છે? 100 નંબરનું લોકર આવ્યું, 1000 લોકર છે બેંકમાં, 1000 લોકર. તો હવે 1000 લોકર છે તો ત્યાં જઈને તમારે એક એકને ગોળ કરે, આ મારું નહીં, આ મારું નહીં, આ મારું નહીં. બોલો એમું બેન, એવું કરવું પડે છે? 1200 ચપ્પલ, ચલો લોકર ની વાત, ચપ્પલ છે, સાધારણ ઉદાહરણ લો, આ મારા ચપ્પલ નહીં, આ મારા નહીં, સારા છે પણ મારા નથી. બોલો જલ્દી રૂપાબેન, આ મારા નહીં, આ મારા નહીં, આ મારા નહીં, આ મારા નહીં. અરે એકને તું ગ્રહણ કરને, એકને તું મુખ્ય કરને, એકને તું લક્ષ્યમાં લેને, તો બીજું બધું ઓટોમેટિક ગૌણ થઈ જશે. એવી વ્યવસ્થા જ્ઞાનની છે, એવી યોગ્યતા જ્ઞાનમાં છે. કારણ કે ખરેખર કહીએ તો જ્ઞાનમાં કોઈ પરપદાર્થ આવ્યા જ નથી. આ તો જ્ઞાન એને મુખ્ય કરીને એની રૂચિ કરે છે, એટલે એને એ રૂપે પોતાનો એને અનુભવ થાય છે. પણ જ્ઞાનની સમીપ જઈને જો, જ્ઞાન સ્વભાવની સમીપ જઈને જો, જ્ઞાનના ઘરમાં જો, જ્ઞાન લોકમાં જો, તો જ્ઞાન સત્તામાં જો, તો જ્ઞાનમાં કોઈ જીવનો પ્રવેશ જ નથી ભાઈ, પ્રવેશ જ નથી. એવી જ્ઞાનની મૂર્તિ, જ્ઞાન સ્વરૂપ, જ્ઞાનમય, આદિ મધ્ય અંતમાં જ્ઞાન 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 જ્ઞાન, જેમ મીઠાસમાં સાકર ભરી છે એવી. અને રસગુલ્લામાં જો, હવે કોઈ નહીં બોલે, ચાસણી બોલો તો, રસગુલ્લામાં જેમ ચાસણી ભરી છે અને 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 જેમ સાકરમાં મીઠાસ ભરી છે, અગ્નિમાં ઉષ્ણતા ભરી છે, સૂર્યમાં પ્રકાશ ભર્યો છે, ઓહો દીપકમાં પ્રકાશ ભર્યો છે, એવી રીતના હું જલ્દી જલ્દી જ્ઞાનની મૂર્તિ હવે પોતાને જળ અનુભવે, ને પોતાને વસ્ત્ર સહિત, ને જળ સહિત, ને પરિવાર સહિત, ને રૂપિયા પૈસા સહિત અનુભવે, માને, એના બલ પર પોતાને મહાન માને, દીન માને, હીન માને, તો કે છે તું ગુરુદેશીનો શિષ્ય નથી. નહીં સમજાયું? નહીં. હવે આ નહીં નો જન્મ કોને થાય, ક્યાં થાય, ક્યારે થાય, કેવી રીતે થાય? તો કે નહીં નો જન્મ જ્ઞાનીને થાય, અનુભવના કાળમાં થાય, સમ્યક દર્શનના કાળમાં થાય, જયારે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા મુખ્ય અને ગુણધર્મના ભેદ, વિકલ્પ, પર્યાય, ઔદય ભાવ, ઉદય, સહયોગ, ઘર, કુટુંબ, પરિવાર, રૂપિયા, પૈસા, સોનું, ચાંદી, હીરા, માણેક, મોતી, બોલો જલ્દી કેટલી, બોલો જલ્દી, ધંધો, વ્યાપાર, ગાડી, બંગલા, નોકર, ચાકર, બધું એ સમયને કઈ નથી જણાતું. એક આત્માનું વેદન, એક અનુભવ, એક વેદન, શાંતિ, નિરાકુળતા, અતિન્દ્રિય આનંદ, સાચું સુખ, બસ અનુભવ, બસ એ શાંતિ. હવે કેવી હોય, શું હોય, તો હવે આચાર્ય કહે છે, શું કહીએ, જાણે તું અંદરમાં છે, એને તારું સ્વરૂપ તારી પાસે વિદ્યમાન છે, હર સમય વિદ્યમાન છે, હર પર્યાયમાં અનુભવમાં આવી રહ્યો છે. આ આવી રહ્યો છે કે નહીં બોલ, આપણે રોજ ગાઈએ છીએ, ઘણી વાર ગાતા હોઈએ છીએ, ગાઈએ છીએ ને, જાનકી પ્રતિપલ ઉઠે તરમ જાગતા ઉસમે આતમ રામ. તો જ્ઞાન રૂપી એક એક સમયની પડતી માં સ્વ પર પ્રકાશક સ્વભાવ હોવાના કારણે સ્વ પણ પ્રકાશમાન થઈ રહ્યો છે. પરનો પ્રકાશ છે તો સ્વનો પણ પ્રકાશ, સ્વ પણ વિદ્યમાન છે, સ્વનો અનુભવ છે, સ્વ છે. તું લક્ષ નથી કરતો એટલે તને એનો અનુભવ અને એનું વેદન નથી થતું. શું નથી કરતો? વાતો કરે છે, લક્ષ નથી કરતો. વિકલ્પ કરે છે, લક્ષ નથી કરતો. વાણીનો વિષય બનાવ્યો, લક્ષ નથી કરતો. ક્ષયક્ષમનો ધારણાનો વિષય બનાવ્યો, લક્ષ નથી કરતો. નહીંની પરિભાષા જલ્દી એકવાર બોલો, પછી આગળ વધીએ, પછી ત્રણ નહીં લઈએ. ચલો જલ્દી. સ્વયરી પરિભાષા, સ્વયરી વસ્તુના અનેક ધર્મો. હવે અનેક ધર્મો છે ને, નિત્ય અનિત્ય. તો કયો ધર્મ મુખ્ય કરવા યોગ્ય છે? આત્માને કેવો જોવા યોગ્ય છે, કેવો માનવા યોગ્ય છે, કેવો અનુભવવા યોગ્ય છે? નિત્ય કે અનિત્ય? નિત્ય કે અનિત્ય? જ્ઞાન કરો બેવનું, સમજાય છે? જ્ઞાન બેવનું, પરંતુ બેવનું જ્ઞાન કરીને પછી એક ગૌણ અને એક મુખ્ય. જલ્દી ત્રણ સ્ટેપ, ત્રણ સ્ટેપ આપણે આવે ને કુકિંગમાં, ત્રણ સ્ટેપમાં ડીશ, એની મહિમા બહુ આવે આપણને, હે ને? બોલો જલ્દી, લખીએ ને પેકેટ ઉપર, ખાલી કરો, પછી બધું પિક્ચર દેખાડ્યું હોય, પાછું દેખાડ્યું હોય, પછી એને બાઉલમાં નાખો, પછી માઇક્રોવેવ કરો, પછી એને ત્રણ મિનિટ રાખો અને ચાલો. તો એ ત્રણ સ્ટેપમાં જલ્દી, પહેલો સ્ટેપ કયો? પહેલો સ્ટેપ, પહેલા તો બેવ ધર્મને જાણવા. જાણવા કે નહીં? નિત્ય અનિત્ય બેવ ધર્મને જાણવા, પછી એકને ગૌણ, એકને મુખ્ય. અને જેને તું મુખ્ય કરે છે, લાસ્ટ લાસ્ટ જેને તું મુખ્ય કરે છે, જેમાં જેને તું ઉર્ધ્વ કરે છે, એનું અહમ. ત્રીજો સ્ટેપ નહીં ભૂલતા, અહમ નહીં થાય તો સાચા અર્થમાં તે મુખ્ય નથી કર્યો. અહમ અહમ, સમજાય છે? અહમ જે પક્ષ, જે પક્ષ એટલે જે સ્વભાવ, જે મૂળ તત્વ તારા જ્ઞાનમાં મુખ્ય થયો, ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા મુખ્ય થયો, તો એમાં શું કરવાનું છે? તો કે એમાં અહમ નહીં કરે તો અનુભવ નહીં. રિઝલ્ટ શું છે? અનુભવ. કારણ શું છે? અહમ. પ્રક્રિયા શું છે? મુખ્ય. ત્રણ વાત સમજાય? પ્રક્રિયા, કારણ અને એનું ફળ. પ્રક્રિયા પ્રક્રિયા પહેલા જ્ઞાનમાં આખી વ્યવસ્થાને બરાબર સમજ. તો દ્રવ્ય પર્યાયની વ્યવસ્થાને જેટલી બરાબર સમજે છે, એટલી જ બરાબર સ્વપરની વ્યવસ્થાને પણ સમજ. સ્વપરની વ્યવસ્થા સમજાઈ ગઈ? બરાબર છે. સ્વપરની વ્યવસ્થા સમજતા તું સ્વમાં આવ્યો. સ્વપરની વ્યવસ્થા સમજાઈ પછી જીવ ક્યાં આવે? સ્વમાં. હવે પરથી રહી તું છું, સંયોગથી રહી તું છું. હવે જેને અંદરથી થવું જોઈએ, સંયોગમાં કઈ થાય ને, શરીરમાં, ઘર, કુટુંબ, પરિવારમાં, તો અંદરથી જીવના સંસ્કાર, તત્વ જ્ઞાન, તત્વ અભ્યાસ અને એનો નિર્ણય અંદરથી બોલે કે થયું છે, મારા જ્ઞાનનું ઘે બન્યું છે, પણ મારામાં નથી થયું. સમજાય છે? થયો છે ફેરફાર ઉદયમાં, જ્ઞાનમાં જણાય છે, પણ એ પણ ખબર છે, એનો પણ નિર્ણય છે કે એમાં હું કઈ કરી નહીં શકું. આવે છે નિર્ણય અંદરથી આવવો જોઈએ, કારણ કે જ્ઞાનમાં જણાશે. આજે ઉદય ફરશે તો જ્ઞાનમાં જણાશે ને, શરીરની અવસ્થા બદલાશે તો જ્ઞાનમાં જણાશે કે નહીં, પાપનો ઉદય આવશે તો જ્ઞાનમાં જણાશે કે નહીં, ઈષ્ટનો વિયોગ થશે, જે 24 કલાક જેની સાથે તમે રહેતા હો, જે સંયોગ 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 સમજો, પ્રેક્ટિકલી સમજો. ગુરુદેવશ્રી કહે છે કે મને જોઈએ છે એક એક જીવ ઉદયના પ્રસંગમાં ભેદ જ્ઞાનના બળથી નિરાકુરતાનો અનુભવ કરે, એની માટે તૈયાર થાય. આ એની માટે ગ્રંથો છે, કારણ કે ઉદય આવવાના છે, ઉદય ફરવાના છે, ઉદય જવાના છે, સંયોગ આવવાના છે, એનો વિયોગ થવાનો છે, સાથે છે ત્યારે પણ એનું પ્રણવન સ્વતંત્ર એનામાં થવાનું છે. છે સ્વીકાર, બોલો જલ્દી, અંદરથી છે કે નહીં સ્વીકાર? કે હા ફરશે, હા બદલશે, હા નહીં તકે કાયમ, ક્ષણિક છે, સંયોગ છે, ઉદય છે, ભિન્ન છે, અને મારો એમાં કોઈ પણ જાતનો કરતા ભાવ નથી. મૂળ વાતા છે. આપણે દુઃખી કેમ થઈએ છીએ? ફટાકથી આપણને આમ કાંઈ પણ સંયોગ, ઉદય, શરીર અને ઘર, કુટુંબ, પરિવારમાં થાય, હું કરી નાખું, હું એની વેદના લઈ લઉં, હું એને સાજો કરી દઉં, એને સુખી કરી દઉં, એને સંભાળી લઉં, એનું આમ કરી દઉં, એને જીવાડી દઉં, એને આમ કરી દઉં. કેમ? કારણ કે મારા છે. તો હું નહીં કરું તો કોણ કરશે? બોલો નિયતિબેન, તમે નહીં કરો તો કોણ કરશે? વીરનું કોણ કરશે? ને કોણ મોટો કરે છે? નહીં બોલે, હમણાં કોઈ નહીં બોલે. કોણ કરે છે બોલો? અરે સ્વયમે એનું પ્રણમન ચાલે છે, પણ કરતા ભાવ તો ખબર નહીં. મેં ત્યાં કીધું આપણા ગજપંથામાં, એ અગિયાર અહીંયા પણ કીધું તું કેટલી વાર, અરે અગિયારીના માથાઓનું વજન કરો, ખબર નહીં એક ના કેટલા કિલો વજન આવે, એટલો માથા પર ભોર લઈને ભોજ લઈને ફરે છે. કરી કાંઈ નથી શકતો, પોતાના પ્રમાણના દ્રવ્યથી બહાર કયો જીવ જઈ શકે છે, કયો દ્રવ્ય જઈ શકે છે, કહો તો ખરા. પોતાના પ્રમાણના દ્રવ્યમાં રહીને પ્રણમન કરે છે, પરંતુ આનો નિર્ણય ન હોવાના કારણે જરા ગેમાં કઈ થયું ને, ગે જ્ઞાનનો વિષય ભાઈનો, અહીંયા મો અને અહીંયા રા. ગેમાં કોઈ દોષ નથી, ગે જ્ઞાનનો વિષય બને છે જાણવામાં કોઈ દોષ નથી. કોઈ સમજાય, દ્રશ્યમાં દોષ નથી, સમજાય છે? દ્રષ્ટા સ્વભાવી આત્મામાં કોઈ દોષ નથી, એને જાણવા વાળી જ્ઞાનની પર્યાયમાં કોઈ દોષ નથી. દોષ છે તો દ્રષ્ટિમાં છે. દોષ ક્યાં છે બોલો? દ્રષ્ટિમાં છે. ફટાકથી તને એમ થાય છે મારા છે એટલે કરતા ભાવ, મારા છે એટલે મમત્વ ભાવ, મારા છે એટલે એકત્વ ભાવ, મારા છે એટલે સ્વામિત્વ ભાવ, મારા છે એટલે કરવાની આકુળતા આકુળતા આકુળતાથી આ જીવ એટલો દુઃખી થાય છે. બેઠો બેઠો વ્યર્થ નો દુઃખી, ટ્રાફિકમાં બેઠો છે એને ખબર છે કે એક ઇંચ પણ ગાડી જયારે હલવાની છે ત્યારે જ હલવાની છે, ખબર છે કે નહીં બોલો? બેઠો 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 ત્યાં એક જીવ એવો હોય એટલી આકુરતા કરીને એટલો દુઃખી થાય, નરેન્દ્ર મોદી સુધી પહોંચી જાય. અને જે પણ રોડ મિનિસ્ટર જે તમારા હશે બધા ત્યાં સુધી ના ટ્રાફિક ને, હા હવે તો બધાની એક જ મેટ્રોનું કામ બહુ ખરાબ ચાલે, ત્યાં પહોંચી જાય, ક્યાં પહોંચી જાય, ક્યાં પહોંચી જાય ખબર નહીં વિકલ્પમાં. પરંતુ એક ઇંચ ગાડી હલાવી શકે તો તું બોલ, તું એક મિનિટ જલ્દી આવી શકે જ્યાં પહોંચવાનો હોય ત્યાં એક મિનિટ જલ્દી પહોંચી શકે તો તું બોલ. તારા વિકલ્પથી તે કાંઈ બારમાં કરી શક્યો હોય તો તું મને કહે. તો આચાર્ય દેવ કહે છે અમે વિતરાગ દેવનું શરણ છોડીને તમારા શરણ આવી જશું. અગર તું કરી શકવામાં સમર્થ હોય ને કરી બતાવે તો, પણ તું કરી શકવામાં સમર્થ નથી એવો નિર્ણય કરવા વાળાને સાચા નયનો જન્મ થવાનો છે. એવા નિર્ણય વાળા જીવને શુદ્ધ નયનો જન્મ શીઘ્ર તે શીઘ્ર એની પ્રણતિમાં થવાનો છે. એવા નિર્ણય વાળાને સ્વતંત્રતાનું ભાન થવાનું છે. એવા નિર્ણય વાળાને આખું જગત ગોળ કરવું નહીં પડે, સહજતાથી થઈ જશે. જ્યાં મારું કાંઈ છે જ નહીં ત્યાં શું જોયા કરવું બોલો? કેટલી વાર બાજુવાળાના ઘરમાં જઈને જોવો છો બધું બરાબર ચાલે છે કે નહીં? નહીં, એમાં હસવાનું શું છે? એટલે કેટલી વાર જાઓ છો એ કહો કે એની વ્યવસ્થા બરાબર ચાલે છે કે નહીં, કામવાળા બરાબર આવ્યા કે નહીં, ડ્રાઈવર આવ્યો કે નહીં, મહારાજ આવ્યા કે નહીં, બાળકો બરાબર મોટા થઈ રહ્યા છે? કેટલી વાર બાજુવાળાના ઘરમાં જઈને જોશો? અરે બોલો, કેમ બોલો, કેમ કેમ જલ્દી અનુભવથી બોલો, કેમ કેમ કેમ? કારણ કે મારો એની સાથે કોઈ ભલે છે સહયોગમાં, આવતા જતા જણાય છે અને પૂછી પણ લે કેમ છો કેમ નહીં, પણ એનાથી વધારે, એનાથી વધારે કોઈ વિકલ્પ? એકત્વ, કર્તૃત્વ, ટેન્શન એને લઈને કોઈ બોજો, ડિપ્રેશન, સ્ટ્રેસ, વિચાર, શું વાત કરો છો તમે? આ બધી વાતો ક્યાં લઈને? અરે આચાર્ય જ કે છે કે આ બધી વાતો ક્યાં લઈને, કે તમે આ જ કરી રહ્યા છો. આ બાજુવાળાનું ઘર છે, આ સહયોગ પડોશી છે, આ મહેમાન છે, આ કવરિંગ છે, આ પેકિંગ છે, આ ઉપરનું બારદાન છે, અને તારી આખી જિંદગીની તારો અનંત કાળ આને જોઈ જોઈને ગયો છે. અને શું મળ્યું એ કે તું એમાં શું કરી શક્યો એ કે તું એક સમયની પર્યાયમાં ફેરફાર કરી બતાવો અને કરી શક્યો હોય તો અમે તમારા શરણે આવશું. બોલો જલ્દી, કોઈ કોઈ છે હાથ ઉપર કરવાનો? કોઈ નહીં કરે, કારણ કે કરી નથી શકતા. અગર હું એમ કહું કે કરતા ભાવનો અભિપ્રાય કોણ લઈને બેઠું છે તો બધા લઈને બેઠા છે, પણ કરી શકવામાં કોણ સમર્થ છે તો કોઈ નથી. આવો નિર્ણય કરવા વાળા જીવને આપણે કહીએ ને કે શુદ્ધ નહીં, શુદ્ધ નહીં એટલે કે શુદ્ધાત્માનો વિશ્વાસ, અકર્તાનો વિશ્વાસ, જાતાનો વિશ્વાસ. અમે હમણાં ત્યાં ગાયું હતું, આ લઈને આવ્યું છું, મને એટલું ગમ્યું, એટલું ગજબ છે. સમાધિ મરણ પાઠ છે, 32 કાવ્યનું, બોલો એટલી એટલી ગજબની વાત છે. એક કાવ્ય ગાઉં છું જો, તમને ખ્યાલ આવશે. સમાધિ સમાધિ બહુ સરસ શીર્ષક છે આનું. શીર્ષક શું છે? સમાધિ મરણ નહીં હૈ જીવન હૈ. સમાધિ મરણ ટાઈમે થાય ને, સમાધિ મરણ, સમાધિ મરણ. અરે સમાધિ મરણ નહીં હૈ, સમાધિ જીવન. એની ચાર લાઈન ગાઉં છું, 32 કાવ્ય છે, 32 તો નહીં ગાઉ હે ને, પણ ચાર લાઈન ગાઉં છું. એટલી ગજબની ચાર લાઈન છે, જો શું કે છે. રે સમાધિ તો સુખમય હૈ. સુખમય છે કે દુઃખમય? છેલ્લે બધું છૂટી જાય, ટકટકી ગુરુદેવ શીખે ને, ટક ટકરી લગાવીને પરિવારની સામે જોતો હોય, મને બચાવી દો, મને બચાવી દો, મને નથી જવું, મને નથી મરવું, મને આ બધું નથી છોડવું, બોલો તો દુઃખમય છે કે સુખમય છે? સમાધિ, 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 ઓહો હો, સમાધિ તો કે છે રે, સમાધિ તો સુખમય હૈ, ઇસમે કષ્ટો કા કામ નહીં, કષ્ટો કા કામ નહીં, અદ્ભુત સમાધિ હૈ, શાંત ભાવ, ઇસમે અશાંતિ કા નામ નહીં. શાંતિ નું કામ છે કે અશાંતિ નું નામ છે? શાંતિ, શાંતિ, શાંતિમય પરિણતિ, શાંત પરિણતિ, અશાંતિ કા નામ નહીં. હવે હવેની લાઈન બહુ ગજબની છે. કષ્ટો કી કારા દિખે હમે, અંતર કી શાંતિ નહીં દિખતી. શું નથી દેખાતું? જ્ઞાનીઓનું શું દેખાય છે? બહારના કષ્ટ. બિચારા સીતાજી, બિચારા અંજના સતી, બિચારા મુનિરાજ, નહીં શું દેખાય? એમનો કષ્ટ દેખાય ને, પાપનો ઉદય દેખાય ને. બોલો બોલો, જલ્દી બોલો, મારી સાથે શો ને બધા. પાપનો ઉદય દેખાય ને, બિચારા લાગે ને, દયાના પાત્ર લાગે ને. કેવા ઉદય આવા? સીતા સતી સમ્યક દ્રષ્ટિ ના આવા ઉદય, અંજના સતી સમ્યક દ્રષ્ટિ સતી ના આવા ઉદય. કષ્ટ દેખાય આપણને બહાર માં, દયાના પાત્ર લાગે. અહિયાં કે છે કષ્ટો કી કારા દિખે હમે, અંદર કી શાંતિ નહીં દિખતી. એમને જઈને પૂછો કે એમની અંતરંગ પ્રણતિમાં કેવી શાંતિ છે. એમને જઈને પૂછો એમના અનુભવમાં શું ચાલી રહ્યું છે, એમની દ્રષ્ટિ ક્યાં છે, એમના વિશ્વાસમાં શું છે, એમની પ્રતીતિનો વિષય શું છે, એમની રૂચિનો વિષય શું છે, એમનું અહમ ક્યાં પડ્યું છે, એ ક્યાં બેસીને આ વિશ્વને જોવે છે, ઉદયને જોવે છે. અરે એ કરતા ભાવમાં છે કે અકર્તા ભાવમાં, એ જ્ઞાતા ભાવમાં છે કે દ્રષ્ટા ભાવમાં. તમે વિચારો જ્ઞાનીની અંતરંગ પ્રણતિ તો ખ્યાલ આવશે. શું દેખાય છે આપણને બોલો? કષ્ટો કી કારા દિખે હમે, મને આ લાઈન એટલી ગઈ, હું કાલથી ગાઉ છું આ લાઈન. કષ્ટો કી કારા દિખે હમે, અંદર કી શાંતિ નહીં દિખતી. હમ બાતે બડી બડી કરતે, અંદર કી ભ્રાંતિ નહીં મિટતી. શું કીધું? હમ બાતે બડી બડી કરતે, વાતો તો બધા મોટી મોટી કરે છે. અરે ક્ષણિક પર્યાય થી ભિન્ન, ક્ષણિક ભાવ થી ભિન્ન, નવ તત્વ માં છુપાયેલી આત્મજ્યોતિ સમજાય. સૂક્ષ્મ ચર્ચા કરો, સૂક્ષ્મ ચર્ચા કરો, અમે તો સૂક્ષ્મ ચર્ચા વાળા. અરે તારો ઉપયોગ સૂક્ષ્મ ક્યારે થશે? પોઈન્ટ સમજાય છે? ઉપયોગ તો સ્થૂળતામાં પડ્યો છે અને ચર્ચા સૂક્ષ્મ સાંભળવી છે, તો કેવી રીતના ચાલશે બોલો? હમ બાતે બડી બડી કરતે, અંદર કી ભ્રાંતિ નહીં મિટતી. અને અંદરની ભ્રાંતિ નહીં મટે ત્યાં સુધીના શુદ્ધ નહીં નો, સાચા નહીં નો, સમ્યક નહીં નો, સમ્યક જ્ઞાન નો અંશ પ્રગટ નહીં થાય. હવે ત્રણ નહીં જો, કયા કયા ત્રણ નહીં? ત્રણ નહીં આપણે લીધા ને, લેવાના છે ને. હવે જો ત્રણ નહીં કયા લેવાના છે એ જોઈએ આપણે. હવે જો નહીં 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 તીન નહીં, ये तो सुनो पहले, तीन नहीं देखो. हरे जो त्रण नहीं मां, ज्ञान नहीं, बराबर. पहला लो अर्थ नहीं, अर्थ अर्थ नहीं, अर्थ नहीं, फैमिली से बताए, अर्थ नहीं, ज्ञान नहीं, अने शब्द नहीं. चर्चा सांभळी छे ने? कोने नथी सांभळी? एक वार आ शब्दो पहली वार सांभळो छो? ચલો કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં, હમણાં એકદમ સરળતાથી સમજાઈ જશે. ઉદાહરણના માધ્યમથી વાત કરશું ને, આપણે પાસે 10 મિનિટ છે, 10 મિનિટ પૂરું કરીશ. તો શું કીધું? ત્રણ પ્રકારના નહીં. પહેલા કીધા નહીં કેટલા છે? અનંત છે. પછી કેવા કીધા નહીં? તો કે નહીં સંખ્યાત છે, અસંખ્યાત છે, 47 છે, 2 છે, નિશ્ચય નહીં, વ્યવહાર નહીં, દ્રવ્યાર્થિક નહીં, પર્યાયાર્થિક નહીં, એ બધા નહીં તો છે. અહીંયા બે ટાઈપના અલગ રીતે નહીં સમજાવવામાં આવે છે. એક તો આ ત્રણ અને એમાંથી પછી 7 કાઢશું, બરાબર છે? તો ત્રણ નહીં કયા કીધા? પહેલા ચલો શબ્દ શબ્દ, અર્થ નહીં, જ્ઞાન નહીં, શબ્દ નહીં. સમજાય છે ને? અર્થ નહીં, જ્ઞાન નહીં અને શબ્દ નહીં, બરાબર છે? હવે સાંભળો, આનો એક થોડોક આપણે ખુલાસો કરીએ અને આના પછી પછી નિગમ નહીં ઉપર આપણે જવાનું છે. હવે પહેલાની પરિભાષા લખો, ત્રણની પરિભાષા. અર્થ નહીં, જ્ઞાન નહીં અને શબ્દ નહીં કોને કહેવાય? એક સમજો પહેલા, પરિભાષા ચાલુ કરવાની પહેલા થોડી ભૂમિકા સમજવાની. આ ત્રણેય જે નહીં છે, અર્થ, જ્ઞાન અને શબ્દ, આ ત્રણેય નહીં એ જ્ઞાનની પર્યાય છે. પોઈન્ટ સમજાયો? શબ્દ નહીં પણ શું છે? ज्ञान नी पर्याय छे, शब्द नहीं, शब्द नहीं, पण शब्द नहीं, समझाय छे, अर्थ नहीं अने ज्ञान नहीं, का त्रणे शू छे तो के ज्ञान नी पर्याय छे, बराबर। एक बात आ थई, हवे बीजी बात समझो के बीजी बात ए छे के आ त्रणे प्रकार ना नहीं नो जन्म એટલે આવી જ્ઞાનની દ્રષ્ટિ એ સમ્યક જ્ઞાની સિવાય બીજા કોઈને ન હોઈ શકે। મિથ્યા જ્ઞાની પાસે આ દ્રષ્ટિ નથી એટલે મિથ્યા જ્ઞાનીના ત્રણ નહીં લાગુ પડતા નથી, મિથ્યા જ્ઞાનીના ત્રણ નહીં લાગુ પડતા નથી, બરાબર છે। હવે ત્રીજી વાત, આખા વિશ્વને, હવે સાંભળજો ધ્યાનથી, આખા વિશ્વને આપણે એમ કહી શકીએ કે આખા વિશ્વને આપણે ત્રણમાં ડિવાઈડ કરી શકીએ, શબ્દાત્મક વિશ્વ, શબ્દાત્મક દુનિયા, અર્થાત્મક દુનિયા અને જ્ઞાનાત્મક દુનિયા। આના સિવાય આ વિશ્વમાં બીજું કાંઈ જ નથી, સમજાય છે। એટલે એમ નથી કે અમુક પદાર્થ શબ્દાત્મક છે, અર્થાત્મક છે, જ્ઞાનાત્મક, એમ નહીં, એક જ પદાર્થમાં તમે ત્રણેય દ્રષ્ટિકોણ લાગુ પાડી શકો। થોડું કઠિન છે સમજો, પણ હું ઉદાહરણના માધ્યમથી સમજાવીશ તો તમને એકદમ ખ્યાલ આવી જશે। જે આ માઇક છે એ જ્ઞાનાત્મક પણ છે કે નહીં, શબ્દાત્મક પણ છે કે નહીં અને અર્થાત્મક પણ છે કે નહીં, તો જેના માઇક ત્રણેય, માઇકમાં ત્રણેય વાત ઘટિત થઈ શકે, તો એવી રીતના આખા વિશ્વમાં ત્રણેય વાત ઘટિત થઈ શકે। આટલું સમજાયું? હવે આપણે પરિભાષાથી ચાલુ કરીએ છીએ, પછી ઉદાહરણથી આપણે વાતને પૂરી કરશું। નેક્સ્ટ ટાઈમ આપણે નૈગમ આદિ નહીં લેશું, એ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે। હવે જો સૌથી પહેલા પરિભાષા લખો જ્ઞાનાત્મક નહીંની, બરાબર। એની પરિભાષા શું આવી? જ્ઞાનની જે પર્યાયમાં, હવે સાંભળજો પરિભાષા સાંભળજો, જ્ઞાનાત્મક નહીંની લખો પહેલા પરિભાષા, જ્ઞાનની જે પર્યાયમાં, સમજતા જજો સાથે સાથે, સત અને અસત, જ્ઞાનની જે પર્યાયમાં સત અને અસત પદાર્થો, હવે અહીંયા સત અસત જે આપણે અર્થ કરી આવ્યા ને હમણાં, એ નહીં લેવાનો, એ નથી વિદ્યમાન અવિદ્યમાન, એ વાત નથી, એ આખી વાત અલગ છે। અહીંયા સત અસત નો અર્થ જુદો છે, ખાલી એટલું કહી દઉં એટલે તમને ખ્યાલ આવે। પેલા પરિભાષા શું લખી, પરિભાષા ઉપમા શું લખી, જ્ઞાનની જે પર્યાયમાં સત અને અસત પદાર્થો ઝલકે છે, શું ઝલકે છે? સત અસત પદાર્થો, જ્ઞાનની જે પર્યાયમાં સત અસત પદાર્થો ઝલકે છે, એ જ્ઞાનની પર્યાયને જ્ઞાનાત્મક નહીં કહેવાય છે। સમજાયું? શું કીધું જલ્દી? જ્ઞાનની એ પર્યાયને શું કહેવાય છે? જ્ઞાનાત્મક નહીં કહેવાય છે। આટલું સમજાયું? હવે આગળ જો, હવે આગળ શબ્દાત્મક નહીંની પરિભાષા લખો, ઓર્ડર થોડો ચેન્જ થઈ ગયો, તમે જોઈ લેજો। પદાર્થોનું, હવે શબ્દાત્મક નહીં, ઈઝી છે ને સમજવું, શબ્દ પદાર્થોનું પ્રતિપાદન કરવા વાળા, પકડજો જલ્દી, પદાર્થોનું પ્રતિપાદન, સમજાવવા વાળા, કહેવા વાળા, બોલવા વાળા જે શબ્દ છે, એ શબ્દ જે જ્ઞાનની પર્યાયમાં વિષય બને છે, એ જ્ઞાનની પર્યાયને શબ્દાત્મક નહીં કહેવાય છે। શું કીધું? સમજાયું? શબ્દાત્મક નહીં એટલે શબ્દને જાણવા વાળી જ્ઞાનની પર્યાય। જલ્દી પૂરું કરું છું, બહુ લાસ્ટમાં બહુ આખું આનો સાર લેશું આપણે, બરાબર। શબ્દને જાણવા વાળી જ્ઞાનની પર્યાય શબ્દાત્મક નહીં, બરાબર છે। પદાર્થોને જાણવા વાળી જ્ઞાનની પર્યાય અર્થ નહીં, બરાબર છે। હવે લાસ્ટ નહીં, જ્ઞાન નહીં, જ્ઞાન નહીં, જ્ઞાન નહીં, હવે ત્રીજું, અર્થ નહીં, અર્થ, અર્થ નહીંની પરિભાષા શું આવી? બહુ સરસ આવી, અર્થને જાણવા વાળી જ્ઞાનની પર્યાય। જો જ્ઞાન નહીં અને અર્થ નહીં બે અલગ છે, જ્ઞાન નહીં માં શું લીધું? જ્ઞાનને જાણવા વાળી જ્ઞાનની પર્યાય, અને અર્થ નહીં માં શું લીધું? પદાર્થને જાણવા વાળી જ્ઞાનની પર્યાય, બે ફરક છે। હમણાં હું તમને ઓલું કરી આપીશ, અમી પેલા લો ને, હમણાં હું તમને ઉદાહરણના માધ્યમથી ઘટિત કરી આપીશ, ડિફરન્સ સમજાયો? પેલા ડિફરન્સ શબ્દ નહીં તો સમજાયો, પણ જ્ઞાન નહીં અને અર્થ નહીં સમજાયો, જ્ઞાન ને વિષય બનાવે છે જ્ઞાન ને, એટલું સિમ્પલ રાખો. ઉદાહરણ હમણાં જ લઉં છું, ઉદાહરણ પહેલા પરિભાષ. જ્ઞાન ને વિષય બનાવે જ્ઞાન ને, અને અર્થ એટલે પદાર્થ ને વિષય બનાવે એ અર્થ ને. આટલું સમજાયું? તો ત્રણ નહી કયા થયા? જ્ઞાન નહી, શબ્દ નહી, અર્થ નહી. હવે એક ઉદાહરણ થી ઘટિત કરીએ. બે ઉદાહરણ લેશું, એક આપણે લૌકિક અને એક આત્મા ઉપર ઘટિત કરશું અને એનું પ્રયોજન સમજશું. બસ પૂરું કરું છું. સૌથી પહેલું બહુ સરળ ઉદાહરણ, ગાય આવે છે. નાનું ઉદાહરણ શાસ્ત્રમાં જે આવે છે એ લઉં છું, તમે બધા પર ઘટિત કરી શકો, બરાબર છે? મોબાઈલ પર કરો જો તમને સમજાશે. આ મોબાઈલ છે. હવે આ મોબાઈલ નામનો પદાર્થ છે, આ અર્થ છે, રિયલ પદાર્થ, રિયલ સમજાય છે? તો આ છે અર્થ. તો આ અર્થને જાણવા વાળું જ્ઞાન, પોઈન્ટ સમજાય છે? આ અર્થ, અર્થ, અર્થને જાણવા વાળું જ્ઞાન એ અર્થાત્મક નહીં, સમજાયું? આ અર્થ, આ અર્થને જાણ્યું અને આ અર્થને જાણ્યું અને પછી આ અર્થને કીધું, કીધું એટલે શું કર્યું કે એને સમજાયું કે આ મોબાઈલ છે. તો એ શબ્દ જે થયા એ શું થયા? શબ્દાત્મક નહીં. આ પદાર્થ એ અર્થ નહીં. આ પદાર્થ કોનો વિષય છે? અર્થ નહીં. પાછું, આ પદાર્થ કોનો વિષય છે? આ પદાર્થ કોનો વિષય છે? અર્થ નહીં. પ્રેક્ટિકલ ગાય એ અર્થ નહીં, બરાબર છે? એ ગાય છે, અર્થ છે. હવે એ ગાયને સમજાવવા વાળા શબ્દ ગાય જે લખ્યું એ શબ્દ, અને ત્રીજું કે જે પ્રેક્ટિકલ ગાય છે, અર્થ છે, પદાર્થ છે, એ પ્રેક્ટિકલ વસ્તુ છે, એ વસ્તુને જાણવા વાળું જ્ઞાન. ત્રણ વાત થઈ સમજાઈ? ત્રણ વાત છૂટી પડી તો સમજાશે. એક તો અર્થ, એક એને જાણવા વાળું જ્ઞાન, અને એક એને કહેવા વાળા શબ્દ. હવે ઈઝી થઈ ગયું? જલ્દી બોલો. અર્થ, જાણવા વાળું જ્ઞાન, એ અર્થ ને જાણવા વાળું જ્ઞાન. હું તમને હમણાં એક પ્રશ્ન પૂછવાની છું, એનો આન્સર આપીને જજો. અર્થ, અર્થ ને જાણવા વાળું જ્ઞાન અને અર્થ ને કહેવા વાળા શબ્દ, ત્રણ થયા. અર્થાત્મક નહીં, જ્ઞાનાત્મક નહીં અને શબ્દાત્મક નહીં. આટલું સમજાયું? બરાબર. તો હવે મને આને આત્મા ઉપર ઘટિત કરી બતાવો તો હું માનું. જો ગાયમાં શું થયું કે મોબાઈલમાં શું થયું? તો કે ગાય નામનો અર્થ છે, છે, અને એને જાણવા વાળું જ્ઞાન પણ છે, પ્રોપર એકદમ, કે આ ગાય છે, આ મોબાઈલ છે, આ માઇક છે, આ દીકરો છે, આ દીકરી છે. તો જે બધા અર્થ છે એને જાણવા વાળું જ્ઞાન પણ છે, અને એને કહેવા વાળા શબ્દો તો પૂછો જ નહીં, એનું વર્ણન કરવા બેસાડીએ, સમજાય છે? અને કહેવાડે એમ પણ કે ખબર નહીં, અરે યાર ઓલા ટોપિકમાં તો આપણે કેવી વાત કરવા ઘૂસી ગયા કે એક તો શબ્દ ઓછા પડ્યા, સમય ઓછો પડ્યો, અને એવી મજા આવી. ન સમજાયું? પોઈન્ટ સમજાય છે? કયા પદાર્થની ચર્ચા કરી કે જેમાં સમય ઓછો પડ્યો? કયા પદાર્થની ચર્ચામાં ઉપયોગ ગયો? પોઈન્ટ સમજાય છે? ખ્યાલ આવે છે? તો આ જીવ ખ્યાલ આવે છે કે એનો અર્થ એટલે કયો અર્થ જ્ઞાનનો વિષય બને છે અને કયા અર્થની ચર્ચા ચાલે છે? શબ્દ, જ્ઞાન અને અર્થ, સમજાય છે? અર્થ, અર્થ કયા અર્થ બને છે? વિષય, બાહ્ય પદાર્થ, પદાર્થ નહીં, બાહ્ય પદાર્થ, પરપદાર્થ, શરીર, ઘર, કુટુંબ, પરિવાર અને કાંઈ નહીં તો ઔદ્યોગિક ભાવ. આયામ કર્યું, આયામ કર્યું, આયામ કર્યું, આયામ કર્યું, આયામ કર્યું, એ કયા 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 ભાવ તારા અર્થ બન્યા? એ ઔદ્યોગિક ભાવ, એ આશ્રવ તત્વ, અર્થ, સાત તત્વને, નવ તત્વને પદાર્થ કીધા છે ને. અરે ભૂલો, તારે પદાર્થની ચર્ચા કરવી હતી તો જીવ પદાર્થની કરવી હતી ને, તારે અર્થની ચર્ચા કરવી હતી તો તારે મોક્ષ પદાર્થની ચર્ચા કરવી હતી ને. બ્લેન્ક થઈ ગયા બધા, સમજાય છે કે શું બોલું છું? તારે અર્થની ચર્ચા કરવી હતી, તારે અર્થનું જ જ્ઞાન કરવું હતું, તારે અર્થને જ વિષય બનાવો તો, તારે અર્થની ચર્ચા કરવી હતી તો એ ચર્ચા કરવી હતી ને કે જે અર્થ જ્ઞાનીઓના જ્ઞાનનો વિષય છે, તારે એ ચર્ચા કરવી હતી ને કે જે ચર્ચા જ્ઞાની કરે છે. હવે તારી ચર્ચા જો, તારા અર્થ જો, અને તારા અર્થને જાણવાનું જ્ઞાન જો, અને જ્ઞાનીની ચર્ચા જો, જ્ઞાનીનો અર્થ જો, અને જ્ઞાનીને જાણવા, અર્થને જાણવાનું જ્ઞાન જો. અર્થ અર્થમાં જ ફરક છે તો જ્ઞાનમાં ફરક પડશે કે નહીં? અને જ્ઞાનમાં ફરક પડશે તો શબ્દમાં ફરક પડશે કે નહીં? જે અર્થ વિષય હશે રૂચિનો તો એનું જ્ઞાન થશે, અને એનું જ્ઞાન થશે એની ચર્ચા થશે. ક્લિયર છો કે થાકી ગયા? હું તો થાકી ગઈ, જલ્દી બોલો. અનુભવ આચાર્ય કે છે અનુભવમાં થાક નથી, ચર્ચામાં થાક છે. કેટલા કલાક હું કહું આજે 11:30 થી નહીં, આજે હું 12:30 જ છોડીશ. બોલો, અડધા પાછળથી ભાગી જશે કે આ બેનના ક્લાસમાં આવજે. જલ્દી બોલો, જલ્દી બોલો. સમજાયું? હવે આત્મા પર ઘટિત કરો, આત્મા નામનો પદાર્થ છે કે નહીં બોલો જલ્દી. હવે લાસ્ટ, આત્મા નામનો પદાર્થ છે કે નહીં? અરે વિદ્યમાન છે કે નહીં બોલો? હાજરાજુર છે કે નહીં બોલો? અર્થ છે કે નહીં બોલો? પરિપૂર્ણ છે કે નહીં બોલો? નહીં બોલો તો મજા નહીં આવે યાર, છે તો બોલો. નિરપેક્ષ છે કે નહીં બોલો? ઉદયમાં ગયો છે ક્યારે? ઉદયમાં આવ્યા છે ક્યારે? રાગ નો પ્રવેશ થયો છે, રોગ નો પ્રવેશ થયો છે, એવો અર્થ છે કે નહીં બોલો? આપણી પાસે એવો પદાર્થ છે કે નહીં? આપણી પાસે આપણે સ્વયં છે કે નહીં બોલો? જીવ નામનો પદાર્થ, પારિણામિક ભાવ, કારણ પરમાત્મા, સમયનો સર્ચ પદાર્થ છે. અચ્છા, પદાર્થ ને વાણી અને શબ્દમાં પણ આવી ગયો છે કે નહીં બોલો? શબ્દમાં આવી ગયો છે પદાર્થ. પદાર્થ છે, મિસિંગ શું છે બોલો જલ્દી? પકડાયો? મિસિંગ શું છે? પદાર્થ મિસિંગ નથી, શબ્દ પણ મિસિંગ નથી. પોઈન્ટ સમજાય છે? શબ્દ પણ મિસિંગ નથી, પદાર્થ મિસિંગ નથી, પણ એ પદાર્થ નું જ્ઞાન મિસિંગ છે એટલે જીવ દુખી છે. પકડાયો પોઈન્ટ? શું કીધું? એ પદાર્થ નું જ્ઞાન મિસિંગ છે એટલે અર્થ તો છે, શબ્દ તો છે, એટલે અર્થાત્મક વસ્તુ છે, શબ્દાત્મક વસ્તુ પણ છે, પણ જ્ઞાનાત્મક નયનો ને વસ્તુનો જન્મ નથી થયો. એ જ્ઞાન પ્રણતિનો જન્મ નથી થયો, એ જ્ઞાનનો વિષય નથી બન્યો. અને જ્ઞાનનો વિષય બનવા માટે, બનાવવા માટે, બને જ્ઞાનમાં એ ગે અનુભવમાં આવે, ઝલકે, એનું લક્ષ્ય થાય. હવે સમજી લો કે એની માટે એ અર્થની કેટલી ક્લેરિટી, મહિમા, રૂચિ, પોતાપણું અને એની અપાર, આપણે કહીએ ને, એનું જોર આવવું જોઈએ કે હું આવું છું. આઈ હોપ વિષય ક્લિયર થાય છે. અર્થાત્મક નહીં, શબ્દાત્મક નહીં અને જ્ઞાન. હવે અહીંયા બહુ સરસ કીધું, શબ્દાત્મક નહીં નો વિષય બહુ ઓછો છે, એના કરતા વધારે વિષય છે અર્થાત્મક નો, અને અર્થાત્મક કરતા વિષય છે વધારે જ્ઞાનાત્મક નો. કારણ કે એમાં સત અસત બેવ ઝલકે છે. અર્થમાં તો સત વસ્તુ, છ દ્રવ્ય સત, તો એ જ અર્થ નહીં નો વિષય છે. અને જ્ઞાનમાં સત અસત, સમજાય? સત અસત એટલે સત તો ઝલકે છે, સત તો જ્ઞાન નું ગે બને છે, પણ અસત જ્ઞાનની અસત દુનિયા પણ કેટલી અલૌકિક છે. અસત દુનિયા સમજાય છે? અસત એટલે જે કઈ છે નહીં વિશ્વમાં, પણ એવી કલ્પનાઓ છે કે નહીં? કાર્ટૂન બાર્ટૂન બનાવે, અને જે પણ આપણે કહીએ ને કે જ્ઞાનમાં અસત એટલે વસ્તુ છે નહીં, હયાતી નથી, અસ્તિત્વ નથી, સત નથી, લોકમાં એની સત્તા નથી, પણ તારા જ્ઞાન લોકમાં ખબર નહીં અસત નહીં નો વિષય ઘણો લાંબો છે. અર્થ નહીં કરતા, શબ્દ નહીં તો સીમિત છે, શબ્દ તો સીમિત છે, કહી ન શક્યા તે પણ શ્રી ભગવાન જો. અને તો પણ આપણને લાગે ગુરુદેવ શું બાકી રાખ્યું કહેવામાં, અને તો પણ આપણે નથી સમજતા. તો આમાં શેની કમી છે? વાણીની, અર્થની, બોલો જલ્દી, શેની કમી છે? તો કે જ્ઞાનની, જ્ઞાનની. તમને સમજાય છે? કોઈ પણ અજેતા મંદિર બન્યું, આ મંદિર બન્યું એની પહેલા ક્યાં બન્યું? પોઈન્ટ સમજાય છે? એની પહેલા ક્યાં બન્યું, ક્યાં આવ્યું? એની પહેલા જ્ઞાન. એવી રીતના અનુભવ જયારે આખી વસ્તુ આપણી સામે આવી, એની પહેલા જ્ઞાન લોકમાં એનો જન્મ થઈ ગયો. તાજમહેલ પહેલા ક્યાં બન્યું? સૌથી પહેલા તાજમહેલ ક્યાં બન્યું? આગ્રામાં ને ક્યાં બન્યું? જ્ઞાનમાં બન્યું. તમારા ઘરની ડિઝાઇનો બની જાય છે ને, આર્કિટેક્ટ ડિઝાઇન બધી, ઇન્ટિરિયર હે, તો એ ક્યાં બને છે? સૌથી પહેલા દાગીના લેવા જશો ને, દાગીનો લેવા તો પેલા જ્ઞાનમાં દાગીનાની ડિઝાઇન લઈને જશો કે આવી ડિઝાઇન, આવી ડિઝાઇન, આવી ડિઝાઇન. પણ સમજાય છે? હવે આના પછી કેવું શું છે? પૂરું કરું છું, પૂરું કરું છું, પૂરું કરું છું કરીને પૂરું તો કરતા નથી યાર 5 મિનિટથી. લાસ્ટ પોઈન્ટ કહું છું. અરે એમ કે છે અહીંયા કે અર્થ નહીં તારા જ્ઞાનનો સાક્ષાત વિષય બને, પ્રત્યક્ષ વિષય બને, પ્રત્યક્ષ અનુભવમાં આવે, એની પહેલા વિકલ્પાત્મક તારા જ્ઞાનમાં અર્થનો જબરજસ્ત નિર્ણય અને વિષય બનવો જોઈએ તો એ નિર્વિકલ્પ દશા આવ્યા વગર રહેશે નહીં. બોલો જલ્દી. પ્રશ્ન બોલો માસી. આંટી પ્રશ્ન થયો ના?
હા બોલો.
ભૂલે? અચ્છા, હા તો એવું તો બોલ રહી હું. હા તો કલ્પના લોક બડા હે ના, જ્ઞાન લોક બડા હે અર્થ લોક સે, અર્થ લોક સે જ્ઞાન લોક કા વિષય બડા હે. કલ્પના કરો આમ હતું ને આમ થશે ને આમ થશે, આમ કરશું ને આમ કરશું, કઈ હોય નહીં. અને કલ્પના એટલે એમ કે છે અસતની કલ્પનામાં તું મરી જશે. કલ્પના પણ કરવી હોય પાછું બધામાં લો, કલ્પના પણ કરવી હોય તો સતની કર, કલ્પના પણ કરવી હોય તો સત અર્થની કર, અસત અર્થની નહીં કર. અમારા સપના તમારે, તમે એક વાર આવજો અમારા, અમારા સપના કેવા છે ને, સપના સપના. અને શું કહી દીધું? ભવ ભવન મે જીવર ઘૂમ ચુકા કણ કણ કો જીવર, મૃગ સમૃગ તૃષ્ણા કે પીછે મુજકો ન મિલી, નિજ નિધિ નિજ મે બતાઈ અનંત ઉપકાર હૈ. इसके लिए जिन वाणी मात को वंदना शत बार, इसके लिए जिन वाणी मात को वंदना शत बार. बोलो ने कान में नित्य बोधिनी द्वादशांगी जिन वाणी मात नो